આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
શ્રોતા મિત્રો, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે SBS ગુજરાતી પર અમારો પ્રયત્ન છે કે આપને ચૂંટણીલક્ષી મહત્તમ માહિતી અને વિગતો આપના સુધી પહોંચાડવી. અત્યાર સુધી SBS ગુજરાતી પર આપે વિવિધ રાજકીય પક્ષના આગેવાનો સાથેની મુલાકાત સાંભળી હશે. ભાવિ મુખ્યમંત્રી તરીકે કોને જોવા ઈચ્છો છો તે અંગે સમુદાયના લોકોનો અભિપ્રાય કે મત સાંભળ્યો હશે. રાજકીય ક્ષેત્રે આવેલ બદલાવ પાછળનું સમાજશાસ્ત્ર શું છે તે અંગે પણ જાણ્યું હશે. તો આજના અંકમાં રાજકારણના રાજકારણ વિશે એટલે કે રાજકીય વિશ્લેષક પાસેથી ચૂંટણીલક્ષી સંદર્ભ અને વર્તમાન પરિસ્થિતિ વિશે જાણીએ. આ વિષય પર માહિતી આપી રહ્યા છે જાણીતા રાજકીય વિશ્લેષક જયેન્દ્ર ઉપાધ્યાય. જયેન્દ્રજી, SBS ગુજરાતી પર આપનું સ્વાગત છે.
નમસ્કાર
જયેન્દ્રજી. આ વખતની ચૂંટણીઓએ સમગ્ર ભારતનું ધ્યાન કેન્દ્રિત કર્યું હોય એવું લાગે છે, આપની શું ટિપ્પણી છે?
આ વખતની ગુજરાતની ચૂંટણીમાં અત્યાર સુધી જે પ્રવાહ ચાલ્યો છે એમાં ચૂંટાયેલા આગેવાનો ગમે તે પક્ષના આવે અને અપક્ષ આવે, પણ આ વખતે ચૂંટાયા પછી 5 વર્ષ સુધી લોકોની અવગણના નહીં કરી શકે એવું વાતાવરણ અત્યારે ચોક્કસ ઉભું થઈ ગયું છે. અને લોકોનો એક ચોક્કસ વર્ગ ઉભો થઈ ગયો છે કે જો એ અવગણના કરશે તો 5 વર્ષ સુધી લોકો હવે એની સામે એને કામ કરવા માટે મજબૂર કરે એવી સ્થિતિમાં જાગૃતિમાં આવી ગયા છે. એટલે લોકશાહી માટે આ એક મોટું સારું પરિબળ આપણે ગણી શકીએ.
જયેન્દ્રજી, આ વર્ષની એટલે કે વર્ષ 2017ની ચૂંટણીઓમાં ઘણા બધા રાજકીય પક્ષો અને અપક્ષો પણ મેદાનમાં છે, તો શું તેમનો કોઈ ખાસ પ્રભાવ રહેશે?
ગત ચૂંટણીમાં મુખ્યત્વે 3 પક્ષો હતા, એમાં એક કોંગ્રેસ, ભાજપ અને કેશુભાઈનો પક્ષ હતો. ગઈ ચૂંટણીમાં અલગ ત્રીજા પક્ષને કોઈ સ્થાન ન મળવાથી આ વખતે મુખ્ય લડાઈ 2 વિરોધ પક્ષો વચ્ચે રહે એવી પૂરેપૂરી સંભાવના છે. સામે પક્ષે ભારતના બહુ મોટી સંખ્યામાં 61 જેટલા પક્ષોએ ગુજરાતના પોતાના ઉમેદવારો મૂક્યા છે. આમાં ઘણી બાબતમાં એવું છે કે કેટલાક રાજકીય પક્ષોની મુલાકાત લેતા તેના આગેવાનો પણ એમ કહે છે કે ગુજરાતમાં અમે હાજરી પુરાવા આવ્યા છીએ, પણ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી અને ચૂંટણી લડવા માટે આવ્યા હોય એવું દેખાતું નથી. મુખ્યત્વે જોવા જઈએ તો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે લડાઈ છે, પણ એની સાથે બીજા 4 થી 5 એવા પક્ષો છે કે જે આ વખતે ગુજરાત વિધાનસભામાં પોતાનો ઉમેદવાર આવે એવી રીતે અમુક ચોક્કસ સીટો ઉપર પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટી જેણે પોતાનું ધ્યાન ગુજરાતની 10 સીટો ઉપર કેન્દ્રિત કર્યું છે અને દિલ્હીથી પોતાના તમામ કાર્યકરોને આજે ગુજરાતમાં મોકલ્યા છે. અને એ 10 સિટી ઉપર દિલ્હીની જેમ જ દરેક વોર્ડમાં દરેક શેરીમાં જઈ અને પ્રચાર કરશે. એટલે ગુજરાત માટે અત્યાર સુધી આવી પેટર્ન ક્યારે પણ ચૂંટણી પ્રચારમાં થઈ નથી. આ 10 સીટો જ્યાં આપે સિલેક્ટ કરી, આપે ઘણા સીટો ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા છે, પણ તેઓએ પોતાનું ધ્યાન ફક્ત 10 સીટો ઉપર કેન્દ્રિત કર્યું છે. એવી જ રીતે કેટલાય વિસ્તારોમાં BJP, જનતા દળ એવા ઘણા ઉમેદવારો ઉભા રાખ્યા છે. શંકરસિંહ વાઘેલાએ પણ પોતાનો જન મોરચાનું કર્યું છે. પણ અત્યારે જોવા જઈએ તો મુખ્ય લડાઈ મોટાભાગના વિસ્તારોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે અને એટલી બધી ટફ સ્પર્ધાત્મક થઈ ગઈ છે કે બેઉ પક્ષોએ પોતાની ભારતની સંપૂર્ણ તાકાત ગુજરાતમાં ઉતારી દીધી. પક્ષો જોવા જઈએ તો ઘણા વિસ્તારમાં આજે પણ અપક્ષો એટલી મોટી સંખ્યામાં છે કે જે પોતાની જ્ઞાતિવાદના આધારે ચૂંટણી ઉપર પોતાનો પ્રભાવ ચોક્કસ પાડી શકે છે. આવતા પરિસ્થિતિમાં આ અપક્ષો તમામ સત્તાધારી પક્ષને પણ નુકસાન કરશે અને અમુક વિસ્તારોમાં તો અપક્ષો કદાચ ચૂંટાઈ આવે એવી સ્થિતિમાં પણ દેખાઈ રહ્યા છે.
તો આપે જેમ કહ્યું કે કદાચ અપક્ષો પોતાની પ્રતિષ્ઠાના કારણે કે પોતાની જ્ઞાતિના આધારે જીતી પણ જાય, તો આ વર્ષની જે ચૂંટણીઓ છે તેના કેન્દ્રમાં વિકાસનો મુદ્દો છે કે પછી જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મ એ પ્રકારના અન્ય મુદ્દાઓ છે?
ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થયા પછી અત્યાર સુધી અનેક વખત જ્ઞાતિવાદ ઉછાળવાના કોંગ્રેસ અને ભાજપ બેઉ પક્ષોએ પ્રયત્ન કર્યા છે. કોંગ્રેસે જ્ઞાતિવાદ મીન્સ કે પટેલોને સંગઠિત કર્યા, OBCને સંગઠિત કર્યા અને વોટ બેંક પોતાની મજબૂત બનાવી. સામે ભાજપે પણ હિન્દુત્વનો સંપૂર્ણ સહારો લઈને ચૂંટણી લડે છે. કોઈ પણ બાબતમાં હિન્દુત્વ આગળ ધરી અને તેના ઉપર ચૂંટણીનો કોઈ પણ બાબત જતી કરવા માટે ભાજપ તૈયાર નથી. રાહુલ ગાંધી સોમનાથના દર્શને ગયા હતા ત્યારે હિન્દુ છે કે નહીં એ મુદ્દો સતત ગુજરાતમાં દરેક મીડિયામાં ચમક્યો છે અને દરેક ગુજરાતીઓના મોઢે આ મુદ્દો આજે મૂકવામાં આવ્યો છે. અને એની સામે જે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી છે એ તમામ બતાવે છે કે ગુજરાતની ચૂંટણી નાતિવાદ ઉપર લઈ જવા માટે સ્પષ્ટ દેખાય છે કે આ વખતની ચૂંટણીમાં વિકાસને એટલું કોઈ મહત્વ નથી, વિકાસની કોઈ એટલી ચર્ચા નથી થતી, લોકોના પ્રશ્નોની ચર્ચા નથી થતી, પણ સવારથી સાંજ સુધી જ્ઞાતિવાદ હિન્દુવાદ આના ઉપર ટેલિવિઝન ડિબેટ ચાલે છે, અખબારોમાં આવે છે અને આના ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત થયેલું હોય અને મતદાનનું પણ મતદારોનું પણ ધ્યાન આના ઉપર કેન્દ્રિત થાય એવા પ્રયત્નો ચોક્કસ દેખાય છે.
છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા ચૂંટણીના પ્રચાર માધ્યમ તરીકે લોકોએ સ્વીકાર્યું છે, લોકપ્રિય બનતું જાય છે અને એક મજબૂત માધ્યમ પણ બન્યું છે. શું કહેશો આપ?
ભારતમાં છેલ્લા લાંબા સમયથી મીડિયા બાબતમાં વાત વેચી થયેલ છે કે સમાજમાં અત્યારે મીડિયા વેચાઈ જાય છે, જેના લીધે કેટલાક સમજુ લોકોને આજનો યુવા વર્ગ મીડિયાના બદલે સોશિયલ મીડિયા ઉપર જે વાસ્તવિકતા મુકાય છે એના ઉપર વધુ વિશ્વાસ મુકતા થયા છે. એક સિમ્પલ દાખલો તમને આપીએ કે ત્યારે હાર્દિકનું આટલું મોટું આંદોલન ચાલુ છે, તેની આટલી બધી સભાઓ થાય પણ આ સભાનો લાઈવ કવરેજ ટીવી ઉપર અથવા અન્ય જગ્યાએ દર્શાવવામાં આવતું નથી. જયારે સોશિયલ મીડિયાનો એવો મોટો વર્ગ છે કે આ સભાઓને લાઈવ ફેસબુક ઉપર મૂકે છે અને લાખોની સંખ્યામાં લોકો એને અનુસરીને એ જ જોવાનું પસંદ કરે છે. એટલે આપણે કહી શકાય કે અત્યારે જે મીડિયા છે એના કરતા સોશિયલ મીડિયા ઉપર લોકો પોતાનું વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે આ ચૂંટણીમાં. અને સોશિયલ મીડિયામાં જે કેમ્પેન આવે છે અને તેમાં મુખ્યત્વે લાઈવ કેમ્પેન જે બતાવવામાં આવે છે એના ઉપર વધુ વિશ્વાસ મુકતા થયા છે. અને પ્રચારમાં પણ જોવા જઈએ જે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવે છે એનું લોકો વિશ્લેષણ પણ કરે છે, કેટલા લોકોને ગમી છે કેટલા લોકોને નથી ગમી એ પણ તમે લાઈવ જોઈ શકો છો. જેથી અત્યારના મીડિયામાં યુવા વર્ગમાં એજ્યુકેશન વધ્યું છે, સોશિયલ મીડિયા તરફ લોકોની જાગૃતિ વધી છે, જેના લીધે એમ કહી શકાય કે સાચી લોકશાહી તરફ અને સાચું જ્ઞાન લોકોને મળે એ માટે સોશિયલ મીડિયા તરફ લોકો વધુ આકર્ષાયેલા છે. અને આ ચૂંટણીમાં સોશિયલ મીડિયા એ સૌથી મહત્વનો ભાગ ભજવે એવું બેઉ સત્તાધારી પક્ષ અને દરેક ઉમેદવારો માની રહ્યા છે અને એ જ રીતે પોતાની સોશિયલ મીડિયાની ટીમ દરેક જણાએ દરેક પક્ષોએ પણ મજબૂત બનાવી અને મેદાનમાં ઉતારી છે.
જેન્દ્રજી, તો જે રીતે તમે બધી જ વિગતો આપી કે વર્તમાન પરિસ્થિતિ શું છે, તો તેને જોતા એવું કહી શકાય કે આ જે ચૂંટણીઓ છે તેમાં રાજકીય ક્ષેત્રે વિવિધ મુદ્દાઓ પર બદલાવ આવશે અથવા જે બદલાવ છે એની શરૂઆત થશે, આરંભ થશે?
પરિવર્તન ક્યાં પ્રકારનું આવશે એ તો આવતી જ 18 તારીખે જ આપણને ખબર પડશે, પણ એટલું અત્યારે ચોક્કસ કહી શકાય કે ચૂંટણી જે રીતે આગળ વધી રહી છે અને જે રીતે કેમ્પેનનો પ્રચાર આગળ વધી રહ્યો છે, રાજકીય પક્ષોને રાજકીય ઉમેદવારોને જે રીતે અત્યારે શિયાળામાં પણ પરસેવો વળી રહ્યો છે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે એક પરિવર્તન ઉમેદવારોમાં પણ અને લોકોમાં પણ અત્યારે આપણે ચોક્કસ જોઈ રહ્યા છીએ. અગાઉ જ્યારે ઉમેદવારો પોતાની ચૂંટણી લડતા ત્યારે કોઈ દિવસ આટલી મહેનત કરવી નથી પડી, એટલી મહેનત આ વખતે ઉમેદવારોને રાજકીય પક્ષોને કોને પણ કન્વિન્સ કરવા પડે છે. એક સિમ્પલ દાખલો આપણે લઈએ કે કોઈ પણ રાજકીય નેતા અગાઉ 5 વર્ષ ચૂંટાયેલા સમયે એક શબ્દ પણ બોલ્યો હોય અને અત્યારે એનાથી વિપરીત વાત કરીને લોકોમાં કરવા જાય તો લોકો એને સોશિયલ મીડિયામાં એના જ શબ્દો એને મોઢા ઉપર મૂકે છે. ઉમેદવાર જે 5 વર્ષથી ચૂંટાયેલો હતો એને આ વખતે જવાબ દેવો મુશ્કેલ પડી જાય એટલી જાગૃતિ લોકોમાં આવી ગઈ છે. એટલે આ ચૂંટણી લોકોની જાગૃતિમાં મોટું પરિવર્તન થઈ આવ્યું છે. ઉમેદવારોને પણ મનમાં એવું થઈ ગયું છે કે જો આપણે લોકોના કામ નહીં કરીએ અને પ્રજા વચ્ચે જવાનો સમય આવશે તો આપણે ચોક્કસ પ્રજા આપણને જે સહકાર જોઈએ એ નહીં આપીએ. એટલે આ ચૂંટણી એક પરિવર્તનનો માહોલ તો અત્યારથી ઉભો કરી રહ્યો છે, પણ સત્તા પરિવર્તન થશે કે નહીં થાય એ તો આપણને 18 તારીખે જ ખબર પડશે.
ગુજરાતની ચૂંટણીના પરિણામો ગમે તે આવે, પરંતુ એ આશા કરીએ કે જે પણ પરિણામ આવે તે ગુજરાતના હિતમાં હોય. જયેન્દ્રભાઈ, SBS ગુજરાતી સાથે વાત કરી આ બધી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
SBS ગુજરાતી શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.